भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम प्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्ते। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गदे द्वे गदेव त्वं त्वं वन्दे भक्तिकासतम्।
सावरकुंडला मंदिरमां विराजमान राधा कृष्ण देवना सानिध्यमां आजना आ मंगल महोत्सवे सभामां उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो, धर्मकुळ आश्रित वाला सर्वे श्रीजीना लाडीला सत्संगी हरिभक्तो, सर्व धर्म प्रेमी सज्जनो, सर्व मोक्ष भागी जीवात्मा, सर्व भक्तजनों ने हमारा हृदय ना खूब खूब जय स्वामीनारायण। आजनो आ शाकोत्सव सावरकुंडला ने आंगणे वर्ष वर्ष जे उजवातो आवे छे अने आपणे बधाने अवारनवार आपणे आंगणे आवो सत्संग कथा वार्तानो योग आपणे मळतो आवे छे।
हाजी
हा पूर्व वक्તાઓએ આજના આ મહોત્સવને અનુલક્ષીને પોતાના હૃદયની ઉર્મિઓ એ તમારા સમક્ષ રજૂ કરી છે। સંપ્રદાયના સિદ્ધાંતો અને ભગવાન શ્રી હરિની જે આપણો સર્વોપર કૃપા એના વિશે પણ તમને સર્વને ખૂબ ખૂબ ઉદબોધન આપેલું છે। બાલા ભક્તો, આજથી 225 વર્ષ પૂર્વ પરમાત્મા શ્રી હરિ જ્યારે આ મનુષ્ય દેહ ધારણ કરીને આ સંસારની અંદર ભટકતા અનંત જીવાત્માઓને પોતાના સ્વરૂપની સાથે પ્રીતિ બંધાય, પોતાના સ્વરૂપની ઓળખાણ થાય અને પરમાત્માના યોગમાં આવવાથી એ ગમે તે અધમ અને પાપી જીવાત્મા હોય, ગમે તેવો અપવિત્ર જીવાત્મા હોય પણ પરમાત્માના યોગમાં આવવાથી એ જીવાત્માનું મન નિર્મળ બને એના હેતુથી આ સંપ્રદાયની અંદર આ ઉત્સવની પરંપરા શ્રીજી મહારાજે સ્વયં સ્થાપિત કરી છે। પૂર્વ વક્તાઓએ વાત કરી પ્રમાણે ભોજન તો આપણા ઘરની અંદર પણ બનતું હોય છે અને ભોજન તો બજારની અંદર પણ મળતું હોય છે। આપણે ત્યાં વ્યવહારિક પ્રસંગ હોય, લગ્ન આદિ પ્રસંગ હોય તો એની અંદર પણ ભોજન બનતું હોય છે પણ જગતના મેળાની અંદર જ્યારે જે મળતું ભોજન એ ભગવાનના યોગમાં આવેલું જે ભોજન મહારાજને ધરાવેલું જે ભોજન એમાં આસમાન જમીનનો ફેર છે। એની પાછળનું વાલા ભક્તો કારણ છે, કારણ કે હમણાં શાકોત્સવ દરેક જગ્યાએ આપણે ઉજવતા હોઈએ સંપ્રદાયની અંદર, એટલે વારંવાર આ વાત કહેવાનો મને અવસર મળે છે કે ભગવાનના ધામની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર અને ભગવાનને યાદ રાખીને જે ભોજન બનાવવામાં આવે છે એની અંદર શું ગુણ રહેલો છે। અને જ્યારે મારી દ્રષ્ટિ નાખું ત્યારે મને ગોકુળમાં એ ગોપિકા અને ગોપની યાદ આવે કે મહારાજને, કૃષ્ણ પરમાત્માને એક વખત માતુશ્રી અન્ના એમ પ્રશ્ન કર્યો કે આપણા ઘરની અંદર આ દૂધ દહીં માખણ ઘીના ભંડાર છે તો તમારે આ ચોરી કરવાની જરૂર શા માટે પડે છે। જશોદા માએ કૃષ્ણ પરમાત્માને એમ પૂછ્યું કે તમે આપણા ઘરની અંદર દૂધ દહીં માખણનો ભંડાર ભરેલો છે અને તમને આ શોભે નહીં, છતાંય તમે આજે ચોરી કરો છો, આ બીજાના ઘરમાં જઈને માખણ ખાઈ આવો છો, આ યોગ્ય નથી. માતાએ મીઠો ઠપકો દીધો. આપણા સંપ્રદાયનો અને શાસ્ત્રનો ઇતિહાસ આપણને એમ શીખવે, ત્યારે કૃષ્ણ પરમાત્માએ માતાને એવો ઉત્તર આપ્યો છે કે હે માતા, આપણા ઘરની અંદર જે ઘી કે માખણ દૂધ દહીંનો જે ભંડાર રહેલો છે, જે રહેલું છે, એ હોવા છતાંય હું ગોપિકાઓને ત્યાં જઈ અને જે ચોરી કરીને પણ માખણ ખાવાનું મને મન થાય છે, એની પાછળનું કારણ એ છે કે ગોકુળની ગોપિકાઓ જ્યારે માખણ વલોતી હોય ત્યારે કાનાની વાતો કરતી હોય કે કાનાએ આજે આમ કર્યું, કાનાએ આજે આમ કર્યું. અંદર અંદર સખીઓ હાથ જે છે એ માખણ વલવાનું કામ કરતું હોય, પણ ચિત્ત વૃત્તિ જે છે પરમાત્માની સાથે જોડેલી હોય અને સ્મૃતિ સહિત માખણ વલોવાય છે, માટે એમાં મીઠાશ છે અને માટે મને ખાવાનું મન થાય છે. આપણે આ શાકોત્સવની અંદર એ જ શાક પકવાન કે જે પણ મીઠાઈ આપણે જે અનાજ બનાવતા હોઈએ, બજારમાં અનાજ મળે છે, શાક મળે છે, લાવીને ઘરે રાંધીને જમી શકાય છે, પણ જ્યારે ઘરના વાતાવરણની અંદર આપણે બનાવતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે મનુષ્યનો સ્વભાવ છે અનેક વિટમણાઓમાં જીવાત્મા ઘેરાયેલો છે, એટલે ઘણાય પ્રશ્નો એ જીવાત્માને વ્યક્તિને મૂંઝવતા હોય. જ્યારે બહેનો જમવાનું બનાવતા હોય ત્યારે છોકરા તૈયાર કરવાના હોય, વાસીદું વાળવાનું હોય, બાધું પહોંચાડવાનું હોય, આવી અનેક જીવા મનની અંદર વિચાર ચાલતા હોય, તરંગ ચાલતી હોય, અને એની અંદર પરમાત્માને યાદ કરવા એ ઘણો કઠણ બની જાય ઘણી વખત. અને એટલા માટે જે સંસારના ચિંતાઓથી ઘેરાયેલું જે બનાવેલું જે ભોજન, એની અંદર જે ગુણ રહેલો છે ને જે તત્વ રહેલું છે, અને એ જ ભોજન જ્યારે પરમાત્માના ત્યાં ઉજવાતા કોઈ પણ મહોત્સવમાં કે ભગવાનને પ્રાધાન્ય રાખી અને ઉજવાતા કોઈ પણ ઉત્સવમાં ભગવાનના કથા વાર્તાનો જ્યાં સ્વાદ થતો હોય, જ્યાં ભગવાનના લીલા ચરિત્રો ગવાતા હોય અને અખંડ ભગવાનની અંદર આપણી સ્મૃતિ હોય, અને એ સ્મૃતિના જે વાતાવરણની અંદર બનેલું જે શાક અને એ પરમાત્માને જ્યારે ધરાવવામાં આવે ત્યારે સર્વ ગુણ રહિત એટલે કે નિર્ગુણ બની જતું હોય, નિર્મળ બની જતું હોય, અને એને જ્યારે તમે પ્રસાદમાં અંગીકાર કરો ત્યારે એનો સ્વાદ જુદો હોય છે. અને એનું એક લૌકિક દ્રષ્ટાંત જો સમજવું હોય, કારણ કે આ પ્રસંગો શાકોત્સવની અંદર હું બધાને સમજાવું છું, આજે સાવરકુંડલાને આંગણે પણ આ વાત કરવાનો અવસર મળ્યો છે. એક વખત અકબર અને બિરબલની વચ્ચે સંવાદ થયો. અકબરે જમવા બેઠા, રીંગણાનું શાક આવ્યું એટલે બિરબલને કીધું કે આ રીંગણા તો સાવ કદરૂપા છે, કોઈ રંગ નથી, રૂપ નથી, આમાં કોઈ ગુણ નથી, આને તો કઈ શાક કહેવાય. એટલે બિરબલ કે હા જહાપના, તમારી વાત સાચી, આ તો બે ડંગા છે, આમાં રંગ નથી, રૂપ નથી, આમાં કોઈ સ્વાદ નથી, એટલે આને કોઈ શાક ગણાય નહીં. બીજે દિવસે જોગાનું જોગ એવો પ્રશ્ન બન્યો કે ફરી રીંગણાનું શાક, સીઝન સારી ચાલતી હતી એટલે બીજે દિવસ ફરી થાળમાં આવ્યું, એટલે અકબર રાજાએ એમ કીધું કે આ રીંગણા તો કેટલા ગુણિયલ કહેવાય, શાકનો રાજા કહેવાય, શાકોની અંદર રીંગણાને રાજા ગણવામાં આવે છે, એના કેટલા ગુણ છે, એની અંદર કેટલા તત્વો છે. એટલે બિરબલે કે હા જહાપના, શાકનો રાજા એ તો રીંગણ જ હોઈ શકે, એના જેવા ગુણ એના જેવા બીજા કોઈમાં મળતું નથી. ત્યારે અકબર રાજાએ કીધું કે ભાઈ ગઈકાલે તો જયારે અવગુણ ગાતો હતો ત્યારે તમે અવગુણ ગાતા હતા, આજે જયારે ગુણવાની વાત કરું છું ત્યારે તમે ગુણ ગાઓ છો, તો તમે સાચું બોલતા નથી. ત્યારે બિરબલે એમને બહુ સુંદર જવાબ આપ્યો કે જહાપના, હું ચાકર તમારો છું, રીંગણાનો થોડી છું. એમ આજે આપણે અહીંયા આગળ આ જમવા માટે ભલે કોઈને ભૂખ્યા ન જવા દેવાના હો એટલે ચિંતા ન કરશો, પણ છતાંય એમ કહું છું કે આજે આપણે અહીંયા માત્ર શરીરની ભૂખ ભાળવા માટે ભેગા નથી થયા, આપણે માત્ર જમવા માટે રીંગણાનો મહિમા વધારવા માટે ભેગા નથી થયા, આપણે ભગવાનની કથા વાર્તા કરીને ભગવાનને ધરાવેલો પ્રસાદ આપણે અંગીકાર કરીને આત્માની ભૂખ ભાંગવા માટે ભેગા થયા છીએ, એટલા માટે આ પ્રસંગનો મહિમા છે. આવું સુંદર આયોજન જ્યારે સાવરકુંડલાને આંગણે થયું હોય ત્યારે સ્વાભાવિક રીતે દરેક હૃદયના દરેક ભક્તોના હૃદયમાં આનંદ ઉમળકો અને ઉત્સાહ હોય, ભગવાન શ્રી હરિએ આ વાત બહુ સુંદર લગાવી વાલા ભક્તો, કે ભગવાનની પ્રાપ્તિ આ મનુષ્ય શરીરને, મનુષ્ય જન્મ જ્યારે આપણને મળ્યો છે, શરીર આપણને પ્રાપ્તિ થયું છે, ત્યારે આ સંસારમાં અનેક વિટમણાઓમાંથી અલિપ્ત રહીને, અનેક વિટમણાથી નિર્લેપ રહીને, અનેક વિટમણાઓથી દૂર રહીને આપણા મનને પરમાત્મા સાથે આપણે જોડવાનું છે. અને કઠણમાં કઠણ જો કોઈ સાધન હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ રાખવી. આ વાત વાલા ભક્તો સમજવાની જરૂર છે, કારણ કે જીવાત્મા છે એ મનને નિયંત્રણમાં જો રાખે, જીવાત્મા પોતાના મનને જો નિયંત્રણમાં રાખે તો એના દ્વારા શુભ કર્મ થાય છે. કારણ કે મન એ સંકલ્પ કરે છે, એ સંકલ્પને બુદ્ધિ સમર્થન આપે છે, અને એ બુદ્ધિના સમર્થન દ્વારા જે આદેશ કરવામાં આવે છે પોતાની કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો એ પ્રકારે કર્મ કરે છે. જો આપણા હૃદય આપણા કાબુની અંદર આપણા વશમાં આપણું મન ન હોય તો આપણી બુદ્ધિ અને આપણી ઇન્દ્રિયો આપણા કયામાં રહેવાની નથી અને સંસારમાં ભટક્યા કરવાની છે. માટે આપણા મનને પરમાત્માની સ્વરૂપ સાથે જોડવા માટેનો આ પુરુષ પ્રયત્ન આપણે કરવાનો છે. અને આપણા પ્રયત્ન ઉપર જો પરમાત્માની કૃપા ભળે, પરમાત્માનો રાજીપો મળે, અને એના માટે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, એના માટે આપણે પરમાત્માના સ્વરૂપની અંદર શ્રદ્ધા રાખવાની છે. શાસ્ત્રમાં એવું લખ્યું, વચનામૃતના મહારાજે લખ્યું, શ્રદ્ધાવાન લભેત જ્ઞાનમ. શ્રદ્ધાવાનને જ્ઞાન મળે છે અને એ જ્ઞાન દ્વારા ઇન્દ્રિયો ઉપર સંયમ રખાય છે. એ જ્ઞાનનો ઉપયોગ કરીને ઇન્દ્રિયો ઉપર સંયમ રખાય છે અને જેને આવું જ્ઞાન મળેલું છે એ પરમપદની પ્રાપ્તિ કરે છે. આવું મહારાજે લખ્યું છે વચનામૃતમાં. આપણે પરમપદની પ્રાપ્તિ કરવી હોય તો આપણે પરમાત્માના સ્વરૂપની અંદર શ્રદ્ધા રાખવી જોઈએ. એના દ્વારા જે આપણે મળેલું જ્ઞાન, એટલે કે કથા વાર્તાના યોગે કરીને આપણને જે મળેલું જ્ઞાન, એના દ્વારા આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ અને એના દ્વારા જે આપણે પરમાત્માની ભક્તિ કરીએ તો પરમપદની પ્રાપ્તિ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મહારાજે આગળ અહીંયા સુધી સુંદર સમજાવ્યું કે શ્રદ્ધાવાનના લક્ષણ કેવા, તો જેને ભગવાનના સંબંધની થતી કોઈ પણ ક્રિયા હોય, ભગવાનના યોગની થતી કોઈ પણ ક્રિયા હોય, સવારમાં ઉઠો ત્યારે ભગવાનની પૂજા કરવાની છે, એટલા માટે સ્નાન આદિ મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે ભગવાનની પૂજા કરવાની છે, ભગવાનનું ધ્યાન કરવાનું છે, આવો મનમાં ઉમંગ હોય અને ઉમંગના કારણે પોતે સવારે સ્નાનાદી જે ક્રિયા છે, દેહ સંબંધી જે ક્રિયા છે એ ઉતાવળે પતાવી અને વહેલી તકે ભગવાનના સાનિધ્યમાં પ્રાપ્તિ કરીએ, વહેલી તકે ભગવાનનું ધ્યાન ભજન પૂજા કરીએ, એવી જેનામાં ઉત્કંઠતા હોય. આજે અહીંયા શાકોત્સવમાં આવું છે તો જેમ અમે હમણાં આમાં કાળુભાઈએ વાત કરીને કે સવારે 4 વાગે અમને ગઈકાલે અમે દિલ્હી હતા, દિલ્હી અમને ઘણી એવી મનમાં મૂંઝવણ હતી કે જો સમયસર નહીં પહોંચાય, જો અમે સાંજે નહીં પહોંચી શક્યા તો સવારે સાવરકુંડલા નહીં પહોંચાય. આ સત્સંગ સમાજની અંદર જે ઉત્સાહ છે એને અમે સંતોષ નહીં કરી શકીએ, પણ અમે ભગવાનને પ્રાર્થના કરી, અમે ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ અમારી આ લાજ રાખજો, ભગવાને એવો સુમેળ યોગ કરી આપ્યો. અમે વહેલી તકે સાંજે વડતાલ પહોંચ્યા અને સવારે 4 વાગે વહેલા ઉઠી નહીં પૂજા કરીને અમે ત્યાંથી રવાના થયા, કારણ કે મનમાં ઉમંગ હતો. એક શ્રદ્ધાવાનના લક્ષણ છે વાલા ભક્તો. તમે પણ બધા વહેલા સવારે ઉઠી નહીં ધોઈને પૂજા કરી અને પરવારીને ગયા છો કે આજે લાલજી મહારાજ આવવાના છે, સંતો આવવાના છે, ભગવાનનું આજે સામૈયું કરવાનું છે, આજે ભગવાનના થાળ કરીને પ્રસાદ જમવાનો છે, આવો જે ઉમંગ. અને મહારાજે તો કોઈ મોટો માણસ હોય, અર્થાત ઉંમરમાં ગમે તેટલો મોટો હોય કે સ્થાનમાં ગમે તેટલો મોટો હોય, પણ ભગવાનને પામવા માટે કે ભગવાનનો યોગ પામવા માટે જેના હૃદયની અંદર બાળકની જેવી આતુરતા હોય, નાના બાળકને જો મિષ્ટાન જોઈએ તમે મીઠાઈ ના આપો તો કેવો વ્યાકુળ થઈ જાય, હે, એના હૃદયની અંદર કેટલી એની ઉત્સુકતા હોય અને તમે ઉત્સુકતાને પૂરી ન કરો એટલે વ્યાકુળ આકુળ વ્યાકુળ થઈ જતો હોય, બેચેન થઈ જતો હોય, આવી બેચેની જે એનામાં વર્તતી હોય, ગમે તેટલી મોટી સ્થિતિને પામ્યો હોય, મનમાં ગરડા દર્શન કરવાનો સંકલ્પ કર્યો હોય અને જ્યાં સુધી એ દર્શન ન થાય ત્યાં સુધી મનમાં શાંતિ વળે નહીં, આવી નાના બાળકની જેવી જેની વ્યાકુળતા છે, ત્યારે મહારાજ કહે છે કે વાસ્તવમાં એને શ્રદ્ધા છે. હશે આપણે ફરી વખત જશું, આ વખતે નહીં જવાય તો ચાલશે, આવી જો સમજૂતી કરી નાખે તો એ શ્રદ્ધાવાન રહી શકતો નથી. ઘણી વખત આપણે વ્યવહારની અંદર સમજૂતીઓ કરી નાખીએ છીએ કે હશે, આ વખતે નથી જવાતું, ફરી વખત ભગવાન આપશે સમય. પણ બાલા ભક્તો, આ જે અવસર મળ્યો છે, આ અટાણું મળ્યું છે, એવું ભવિષ્યમાં કોઈ જીવનમાં મળવાનું નથી. આવો સમય જે છે, આ સમયને પારખી અને આપણે ભગવાનને ભજવાના છે, આ સમયનો સદુપયોગ કરવાનો છે, અને આપણા મનુષ્ય શરીરની આ જે દેહની આપણને પ્રાપ્તિ થઈ છે એ જીવનને આપણે સાર્થક કરવાનું છે. આ વાતને આપણે જીવનમાં જો દ્રઢ કરીને રાખીએ તો આપણા તમામ જે અંગો છે, નિયમ નિશ્ચય પક્ષ, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, આ ચારે અંગોને આપણે દ્રઢ કરી શકીએ અને મજબૂત કરી શકીએ અને પરમાત્માના કૃપાને પાત્ર બની શકીએ. આવી સમજણ આપણે કેળવવાની છે. પરમાત્માના થકી સર્વસ્વ છે અને પરમાત્મા માટે સર્વસ્વ છે. જ્યારે ભારતનું બંધારણ એટલે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જ્યારે તૈયાર થતું હતું ત્યારે એની અંદર પહેલો શબ્દ લખાયો, ફોર ધ પીપલ, બાય ધ પીપલ અને ટુ ધ પીપલ. આ બંધારણ સમાજ દ્વારા છે, સમાજનું બનાવેલું છે અને સમાજ માટે બનાવેલું છે. એમ વાલા ભક્તો, આ જે આપણો દેહ છે એ ભગવાનના દ્વારા છે, ભગવાનની કૃપાથી મળેલો છે, ભગવાનના કાર્ય કરવા માટે મળેલો છે અને પરમાત્માના સમર્પણ કરવા માટે મળેલો છે. આવી જ્યારે ઉચ્ચ ભાવના આપણા હૃદયની અંદર હશે ત્યારે જ આપણે સર્વસ્વ પરમાત્માના થઈને રહી શકશું. જો પોતાપણાની ભાવના, સ્વાર્થની ભાવના, અહમમત્વની ભાવના ક્યારે પણ મનની અંદર ઉત્પન્ન થઈ તો વાલા ભક્તો આપણા મોક્ષ માર્ગમાં વિઘ્ન નાખનારી છે, આ સંસારના માયાજાળમાં આપણને ભટકાવનારી છે. માટે આપણે એનાથી જાગૃત રહીને કોઈ પણ પ્રકારે ભટક્યા વગર માત્ર એક લક્ષ્ય રાખીને, જેમ અર્જુનજીને એક ચકલીની આંખ માત્ર દેખાતી હતી, એનું લક્ષ્ય દેખાતું હતું તો એને એનું નિશાન કરી શક્યા, એમ આપણા જીવનની અંદર એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ કે ભગવાન શ્રી હરિને રાજી કરી આ જીવનું કલ્યાણ કરવું છે. સંસારનું સુખ આપોઆપ તમારી સાથે જોડાશે, સમાજની સેવા આપોઆપ જોડાશે, કારણ કે ધર્મ હંમેશા સદાચાર શીખવે છે. ધર્મ હંમેશા સદાચાર શીખવે છે, સદવિચાર શીખવે છે, ધર્મ હંમેશા સંસ્કાર આપે છે. અને એ સંસ્કારને જો આપણે અનુસરીશું તો તમે સમાજના ઉપયોગી બની શકશો, પરિવારના ઉપયોગી બની શકશો. નહીંતર આજે જોઈએ છે, એક બાળક મોટું થાય એટલે માવતરને ઘરડા ઘરમાં મોકલે છે. આ બધી પરિસ્થિતિઓ સર્જાવાનું કારણ સંસ્કાર નથી, ધર્મના સિંચન નથી. માટે દરેકને અમારો અનુરોધ છે, દરેકને અમારી ભલામણ છે કે આ જે જીવનની અંદર પોતાના જીવનમાં સંસ્કાર રેડાય, ધર્મ સિંચન રહે, એટલા માટે ભગવાનની આજ્ઞાનું સતત અનુસંધાન રાખજો. અને મહારાજે એના માટે બહુ સુંદર દ્રષ્ટાંત દીધું. સંતોએ પ્રશ્ન પૂછ્યો કે કઠણ દેશકાળ હોય, સારા વાતાવરણમાં તો બધાએ આપણે લાભ લેતા જ હોઈએ, પણ કઠણ દેશકાળ હોય ત્યારે ધર્મ કઈ રીતે ટકે? ત્યારે ભગવાન શ્રી હરિનો બહુ સુંદર ઉત્તર કર્યો છે કે ભગવાનની નાનામાં નાની આજ્ઞા અને મોટામાં મોટી આજ્ઞા, એનું જે ભક્ત સતત અનુસંધાન રાખે છે એને લોપવાથી બીવે છે, અર્થાત એને લોપતો નથી. એવો જે ભગવાનનો ભક્ત હોય, એ ગમે તેવો કઠણ દેશકાળ હોય, પણ એની શ્રદ્ધા અને એની ભક્તિ ડગતી નથી, એનો ધર્મ ડગતો નથી. આપણા જીવનમાં આપણે ક્યાં છીએ આવી વાત આપણે સમજવાની છે, અને આપણે બધાએ એ માર્ગ ઉપર ચાલીશું. વિશેષમાં બધા અમારા ભક્તો છે, ખૂબ અમારા સ્નેહી છે, અને થોડી ચોખવટ એટલા માટે કરું છું કે આપણે જે એક બધાએ અંતરની ઉર્મિની અંદર, લાગણીની અંદર એવી વાત કરી કે લાલજી મહારાજ ભાવિ આચાર્ય જે છે એને ભાવિ ન કહેતા, આ ભાવિ શબ્દનો ત્યાં ત્યાગ કરવાનો વિશે વગેરે વાતો જે કરી, એના અનુસંધાનમાં જ તમને વાલા ભક્તો બે શબ્દ કહું છું. અત્યારે આપણા સંપ્રદાયના શિરમૂળ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ બિરાજમાન, એમનું શિરછત્ર અને એમનું જે આ સંપ્રદાયની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે દરેક રીતે જે એમનું યોગદાન ને આશીર્વાદ છે, એનાથી આ સત્સંગ આટલો જાગૃત અને આટલો દ્રઢ બનેલો છે. આજે તમારી લાગણી, તમારી ભાવનાને હું સહર્ષ આંખ માથા ઉપર ચડાવું છું, એનો હું તિરસ્કાર કરતો નથી. પણ સાથે સાથે એક ભલામણ તમને જરૂર કરીશ કે એ જે સંકલ્પ છે તમારો, એ ભગવાન સ્વામિનારાયણનો કરેલો સંકલ્પ ઉપર એને છોડી દો. ભાવિ શબ્દ કાઢવો કે રહેવા દેવો એ મહારાજ નક્કી કરશે, એ આપણે નક્કી કરવાની જરૂર નથી, પણ તમને એટલી ભલામણ ચોક્કસ કરીશ કે તમે ભગવાનને, જો તમને અમારા પ્રત્યે જરા પણ લાગણી હોય તો મહારાજને એટલી પ્રાર્થના જરૂર કરશો કે આ ધર્મ યુદ્ધની અંદર, આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવાના અમારા સંઘર્ષની અંદર ક્યારે પણ ગમે તેવા કઠણ દેશકાળ આવે અને ખુદ અગ્નિમાંથી પસાર કરવું પડે તો પણ અમારું હૃદય કાપે નહીં, આટલી ભગવાનને જરૂર પ્રાર્થના કરીશ. અમારા પ્રત્યે તમને લાગણી હોય તો મહારાજને આટલી પ્રાર્થના કરજો કે હે મહારાજ, લાલજી મહારાજને એટલું બળ આપો કે ગમે તેટલા અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરવું પડે તો અમે ઉતરી શકીએ, અમારું હૃદય કોઈ દિવસ પાછી પાની ન કરે, અમારું મન કોઈ દિવસ પાછી પાની ન કરે. તો માનીશ કે તમારી શ્રદ્ધા અને તમારી ભાવના મારા સુધી પહોંચી. ભગવાનને આટલી પ્રાર્થના જરૂર કરજો. અંતમાં વધારે સમય નથી લેવો, કારણ કે મનની ભૂખ તો બધાએ ભાંગી, પણ હવે શરીરની એટલે પેટની ઉદરની જઠરાગ્નિને શાંત કરવાનો સમય બાકી ગયો છે. વધારે સમય લઉં તો કદાચ બધાએ આકડું વ્યાકડું થવા માંડે, એટલા માટે વધારે સમય નથી લેતો. જે સાવરકુંડલા સત્સંગ સમાજે, આજુબાજુના બધા ગામના વિસ્તારોના સત્સંગ સમાજે એકત્ર થઈને આજે આ સુંદર એવો શાકોત્સવનું જે આયોજન કર્યું છે, ભગવાન શ્રી હરિએ જે ઉત્સવ 200 વર્ષ પૂર્વ કર્યો હતો એ ઉત્સવની ઝાંખી કરવા માટે, એ ઉત્સવની સ્મૃતિ કરવા માટે આ ઉત્સવ કરવામાં આવેલો છે. માટે બધાને અમે એ જ પ્રાર્થના કરશું કે ભગવાનને સ્મૃતિ સહિત, ભગવાનને યાદ કરતા, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા પ્રસાદ આરોગશો તો તમને પોતાના આત્માની તૃપ્તિ પણ સાથે સાથે તમને થશે એવી તમને સર્વને ભલામણ કરી. અને આ આયોજકો જે પણ આની અંદર પોતાની યથાર્થ સેવા કરેલી છે એ તમામ આયોજન કરનારને ભગવાન ખૂબ બળ આપે અને સત્સંગ સમાજને ખૂબ સુખ્યો કરે.